તારીખ 17/2/1997 પૂજ્યભાઈ શ્રીની ડાયરી બોલ નંબર 1561 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
કઈ ભૂમિકામાં વિપરીત અભિપ્રાયો બદલાય છે? કેમ કે મુમુક્ષુની ભૂમિકા અભિપ્રાય બદલવાનો ભૂમિકા છે. મુમુક્ષુની જે ભૂમિકા છે એ અભિપ્રાય બદલવાની ભૂમિકા છે. તપ ત્યાગની નથી. તો કઈ કઈ ભૂમિકામાં વિપરીત અભિપ્રાયો બદલાય છે અથવા મંદ પડે છે? કોઈ બદલાય, કોઈ મંદ પડે, અને તે કયા કયા અભિપ્રાયો છે? જે અભિપ્રાયો બદલાય છે એ કયા કયા અભિપ્રાયો છે અને પહેલા તો ભૂમિકા કઈ કઈ આવે છે? સૌ પ્રથમ એને પરિભ્રમણની વેદના અને માર્ગને પ્રાપ્તિ નથી થઈ તેની ઝૂરણા, માર્ગ માટેની ચૂરણા વિદાય છે. ત્યાર પછી પૂર્ણતાના લક્ષ્ય સંવેગ ઉપડે છે, પૂર્ણતાનું લક્ષ્ય બંધાય છે. અને લક્ષ્ય બંધાય એનું સિમ્પટમ શું, ચિહ્ન શું, કે એને સંવેગ ઉત્પન્ન થાય. આત્મકાર્ય શીઘ્ર અતિશીઘ્ર કરી લેવાનો ભાવ થાય. ત્યાર પછી નિજાવલોકનનું સ્ટેજ આવે છે, પોતાના પરિણામોનું અવલોકન કરે છે. અને એ અવલોકનમાં ઊંડાણ વધે ત્યારે અભિપ્રાય પૂર્વક થતા દોષ દેખાય છે. પછી સ્વરૂપનું ભાવભાષણ આવે છે અને ત્યારે તો બધા વિપરીત અભિપ્રાયો બદલાય છે. અને વચ્ચે અને પ્રથમથી મળા તો પડવા લાગે છે. આટલું ઉપાદાન સંબંધિત પરિણમન લીધું, પોતાની યોગ્યતા પ્રકારે તૈયાર થાય ત્યારે વચ્ચે જો કોઈ સત્પુરુષનો પ્રત્યક્ષ યોગરૂપ પરમ સત્સંગ યોગ પ્રાપ્ત થાય, આ નિમિત્ત ફરક વાત છે, પણ એવો કોઈ યોગાનું યોગ હોય કે વચ્ચે કોઈ પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ મળે અને પરમ સત્સંગ મળ્યા કરે, તો તેવા યોગે પ્રયોજનભૂત માર્ગદર્શન પ્રાપ્ત થવાથી એમાં શું થાય છે? જ્યારે જે પ્રકારના માર્ગદર્શનની જરૂર હોય અને જેટલા માર્ગદર્શનની જરૂર હોય એ મળ્યા કરે, પ્રાપ્ત થાય, તો તેથી પણ કેટલાક વિપરીત અભિપ્રાયો મળા પડે છે. આ એક વધારાનો ફાયદા વાળો પ્રસંગ બને છે અભિપ્રાયો બદલવાનો, અને કેટલાક વિપરીત અભિપ્રાયો નાશ પણ પામે છે. એમાં ઓછી મહેનતે કામ થાય છે. પુરુષાર્થ તો પોતાને કરવાનો રહે છે, પણ છતાંય તે જેમ કોઈ બુસ્ટર મળે એવી રીતે પ્રેરણા મળ્યા કરે છે. માર્ગદર્શન મળવાથી જીવને કામ તો કરવું છે અને પ્રેરણા મળે તો વેગ વધારે આવે. ઓછા પરિશ્રમ થોડું કામ ફેર પડે છે.
જે તે ભૂમિકામાં તે પ્રકારની આગળની ભૂમિકાની ગુંજવણ
આવે આવે પણ કેટલાક વિપરીત અભિપ્રાયો મોડા પડે અને નાશ પામે છે. ખાસ કરીને સત્પુરુષ મળ્યા પછી પૂર્વગ્રહ, કદાગ્રહ અને મતાગ્રહ તો મોડા પડે છે. આગ્રહના ત્રણ ભેદ લીધા છે. પરિણામમાં પર વિષયક કોઈ પણ આગ્રહ રહેવો, પર નિમિત્તક કોઈ આગ્રહ રહેવો, એ જીવના સરળતા ગુણથી વિરુદ્ધ છે. સૌથી મોટો ગુણ કોઈ જો હાનિ પામે છે તો એ સરળતા નામનો ગુણ હાનિ પામે છે. ત્યાં સૌથી પહેલો લીધો છે પૂર્વગ્રહ. કોઈ પણ વ્યક્તિ સંબંધી પૂર્વગ્રહ રાખવા યોગ્ય નથી, આ સિદ્ધાંત છે. કેમ કે એમાં વસ્તુના સ્વરૂપનો અસ્વીકાર થાય છે. કેવી રીતે? કે દરેક જીવની અવસ્થા તો બદલતી જાય છે, અને પૂર્વગ્રહ છે એ કોઈ એક અવસ્થાને પકડી રાખીને છે કે આ જીવ તો આવો છે, આ તો આવો જ છે. હવે એ જીવની સમયે સમયે અવસ્થા બદલે છે એનો સ્વીકાર નથી, અને પરિણામ પલટતા પરિણામનો સ્વીકાર ન થયો, નંબર એક. બીજું કે કોઈ પણ જીવનો દોષ તમે જોયો છે અને તમને પૂર્વગ્રહ બંધાયો છે, માન લો એ જીવનો દોષ તો ફરી બદલાઈ ગયો, એને સુધારી લીધો તો સ્વતંત્ર છે સુધારવા માટે. તમારા પૂર્વગ્રહને લઈને એનો દોષ ચાલુ રહેવો કોઈ જરૂરી તો નથી. એનો દોષ સુધરી જશે, તમારો પૂર્વગ્રહ હશે તો સુધારો તમને નહીં દેખાય. કેમ કે જ્ઞાન મધ્યસ્થતા પણ ખોવે છે ત્યાં. સરળતા ગઈ જીવની, જ્ઞાનની મધ્યસ્થતા પણ ગઈ. એટલે જે વર્તમાન પરિસ્થિતિ છે એ નહીં દેખાય, પૂર્વની પરિસ્થિતિ મુખ્ય થઈ જશે. આ બે અવગુણ પ્રાપ્ત થવાથી, સરળતા જેવાથી અને મધ્યસ્થતા જેવાથી, જે પરિસ્થિતિ ઉભી થઈ એ પરિસ્થિતિ પુરુષાર્થને ઉપડવા નહીં દે. નુકસાન કઈ બાજુ જાય છે એનું સાયન્સ બહુ ઓછા માણસો જાણે છે કે એના રિફર્કેશન ક્યાં થાય, એની અસર ક્યાં આવે છે, કયા ગુણ ઉપર આવે છે. કે આત્માને જે સમજણ આવ્યા પછી જે પુરુષાર્થ ઉપડવો જોઈએ એ પુરુષાર્થ ઉપડતો બંધ થાય છે. પુરુષાર્થનો એ અવરોધ છે. એટલે જ્ઞાની પુરુષને મળ્યા પછી પૂર્વગ્રહ તો પહેલા જ ચાલ્યો જવો જોઈએ. એક સિદ્ધાંત માંથી લેવો જોઈએ કે કોઈ વ્યક્તિ પ્રત્યે મારે પૂર્વગ્રહ હોવો ઘટે નહીં. બધા ભગવાન આત્મા છે. જે આત્માઓ પોતાના સ્વરૂપને ભૂલે છે ત્યારે એને ચિત્ર વિચિત્ર દૂષિત અવસ્થાઓ થાય છે. એ ભૂલે છે તેથી થાય છે. એનું જ્ઞાન થાવ તો થાવ, પણ તે તાત્કાલિક અવસ્થાનું જ્ઞાન છે. એ પર્યાય ગમે ત્યારે પડતી જાય, એની પકડ રાખવી તો વસ્તુના સ્વરૂપને નહીં સ્વીકારવા જ બરાબર છે.
પકડ એ દ્વેષ બરાબર છે.
હે?
પકડ એ દ્વેષ બરાબર છે.
એ હા એ દ્વેષ જ છે, પણ એમાં શું છે, પૂર્વગ્રહ બે પ્રકારના છે, અને મધ્યસ્થ જ્ઞાન છે એ વિધાઉટ પ્રેજ્યુડાઇસ વાળો છે. પૂર્વગ્રહ એક સારાપણા માટેનો છે અને એક ખરાબપણા માટેનો છે. આ સારો છે એ પણ પૂર્વગ્રહ છે, આ ખરાબ છે એ પણ પૂર્વગ્રહ છે. મારે કોઈના સારા ખરાબપણા સાથે મારે લેવા દેવા છું? કોઈ સારા હોય તો સારી વાત છે, ખરાબ હોય તો મારે શું? પનારે તો સંબંધ કલ્પીને છે ને, સંબંધ કલ્પો ત્યારે ને ખરેખર સંબંધ છે. ખરેખર સંબંધ કોઈની સાથે કોઈને કઈ છે કે નથી? પનારો પીળો હોય તો દૂર થઈ જવું, મને ત્યાં સુધી દૂર થઈ જવું, ભાઈ મને તો નુકસાન થાય કઈ પોસાયું નથી. પણ પૂર્વગ્રહ ને છોડવો, આપણું પ્રકરણ ચાલે છે પૂર્વગ્રહ સંબંધે. બદલાઈ જાય તો બદલાઈ જાય, મારે એથી કઈ મારે નિસ્બત તો નથી. ના, ઉપેક્ષા અને દ્વેષ બે જુદી જુદી વાત છે. દ્વેષ એ ઉપેક્ષા નથી, દ્વેષ છે એ તો પોતાના એના પ્રત્યેનો અણગમો છે, અને ઉપેક્ષા છે એ ગમો ને અણગમો બે વગરની વાત છે. એને ઉપેક્ષા કહેવાય કે એમાં ગમો પણ નથી અને અણગમો પણ નથી, એનું નામ ઉપેક્ષા છે.
કોઈ પણ સારો અભિપ્રાય હોય
બાધક તો એ રીતે છે કે સારા પ્રત્યે રાગ રહે છે અને ખરાબ પ્રત્યે દ્વેષ રહે છે, એટલે પુરુષાર્થ ત્યાં રોકાઈ જાય છે. પુરુષાર્થ ત્યાં રોકાઈ જાય છે, ગુણ પ્રમોદ બીજી વાત છે. ગુણ પ્રમોદ છે બીજી વાત છે, કોઈના ગુણ જોઈને પ્રમોદ સહેજે આવે, પણ પ્રમોદ છે એ અપેક્ષા રહીત છે, રાગમાં અપેક્ષા છે. કેટલા બધા પડખા છે. ગુણ પ્રમોદમાં અપેક્ષા નથી, રાગમાં કઈ ને કઈ અપેક્ષા છે, દ્વેષમાં પણ અપેક્ષા છે, અને એ અપેક્ષાથી વિરુદ્ધ પરિણામનું નામ ઉપેક્ષા છે. અપેક્ષા અને ઉપેક્ષા બે પરસ્પર વિરુદ્ધ પરિણામ છે. પૂર્ણતાનું લક્ષ બંધાયા પછી સત્પુરુષ નો યોગ થાય ત્યારે આ પૂર્વગ્રહ ચાલ્યો જવો જોઈએ, પૂર્વગ્રહ નો દોષ ન રહેવો જોઈએ. અને પૂર્ણતાના લક્ષ વાળાને તો કોઈ દોષ રાખવો જ નથી, એટલે તો એ નિજાવલોકનમાં આવી જાય છે. પોતાના અવલોકનમાં આ દોષ પકડાવવો જોઈએ કે મને કોને આ પ્રત્યે પૂર્વગ્રહ રહે છે. પૂર્વગ્રહમાં શું છે, જીવ પોતાનો અભિપ્રાય ફિક્સ કરી નાખે છે, સામે પર્યાય ફિક્સ નથી. એક મુમુક્ષુ એવો પણ પ્રશ્ન કરેલો કે આપણને એમ લાગે કે આ મુમુક્ષુ માયાચાર કરે છે, આપણી સાથે કહી રહ્યો છે. ફરીને એની સાથે પાછો પ્રસંગ પડે ત્યારે ફરીને પણ એ માયાચાર કરે તો આપણો પૂર્વગ્રહ ક્યાં રહ્યો? આપણે રાઈટ છીએ. ત્યારે શું કરવું? ઓપન માઇન્ડેડનેસ, પૂર્વગ્રહ રહીત એટલે ઓપન માઇન્ડેડ. ત્યાં તારું માઇન્ડ ઓપન કેમ ન કરી નાખ્યું? તમે બીજી વાર માયાચાર કર્યો ત્યારે ભલે તને એમ લાગે કે પેલા આવીને માયાચાર કર્યો તને હજી પણ કરે છે, ઠીક છે, પણ મારે ઓપન માઇન્ડ રહેવું છે. એ ક્યારેક પણ પલટી શકે છે, ક્યારે પલટો મારી પણ દે. ત્યાં એની યોગ્યતા બીજા જીવની યોગ્યતાના વિષયમાં પરિણામને આગ્રહથી રોકીને પકડી રાખીને, આગ્રહમાં શું છે, પકડ આવે છે. એ પરદ્રવ્ય ઉપરની પકડ સ્વદ્રવ્ય ઉપરની પકડ જમાવા ન દે. આપણું પ્રયોજન શું છે? સ્વદ્રવ્ય ઉપર પકડ જમાવે છે. આત્મામાં સ્થિર થવું છે ને, આત્માને સ્વદ્રવ્યને ગ્રહણ કરવો છે. એ નહીં થવા દે, એમાં પુરુષાર્થ જોઈએ. એ ત્યાં રોકાણો છે, ખર્ચાનો છે ત્યાં, છે થોડો, શક્તિ થોડી છે, ખર્ચાય છે ત્યાં બીજી જગ્યાએ. પછી જરૂર પડે ત્યાં એ શક્તિ નથી, પુરુષાર્થ થઈ જાય છે. આમ પરિણમનની અંદર કેટલાક ન સમજાય એવા દોષો ગરી જાય છે, બેસી ગયા હોય છે, અને પરિણામ આગળ વધતું નથી અને પોતાને ખબર પડતી નથી કે કેમ આગળ વધતો
નથી.
પહેલેથી મૂકી દેવું જોઈએ, આ તો
પછી
તો રહેવા જ ન જોઈએ એમ વાત છે. સંવેગ આવે છે, લક્ષમાં જે સંવેગ આવે છે એ સંવેગ તૂટી જશે.
અપેક્ષા પડી હોય ત્યાં સંવેગ પણ ક્યાંથી આવવાનો?
હા, સંવેગ તૂટી જશે, નહીં આવે. એવો પ્રકાર આવી જાય છે જેને પક્ષ કહે છે. શું કહે છે એને? વ્યક્તિગત પક્ષ નહીં. એટલે એ પણ જરૂરી નથી, દોષ ને દોષ જાણો એનો વાંધો નથી, ગુણ ને ગુણ જાણો એનો વાંધો નથી, ગુણ ને દોષ ને દોષ ને ગુણ જાણવાનો એ તો વિપરીતતા છે. જ્ઞાન જાણે, જાણવાનો દોષ નથી. પકડ કરવાનો દોષ છે. જ્ઞાને જાણ્યું, પણ જ્ઞાને એમ ન જાણ્યું કે પર્યાય પરસ્થિત ચીજ છે. જ્ઞાને એમ કેમ ન જાણ્યું કે પર્યાય પલટતી ચીજ છે? સમયે સમયે જે પલટે છે એ કેમ ધ્યાન બાર ગયું? વસ્તુ સ્વરૂપ નો અસ્વીકાર થઈ ગયો, વાસ્તવિકતા નો અસ્વીકાર થઈ ગયો. ગુણગ્રાહીમાં તો પોતાને ગુણ ગ્રહણ કરવાના છે. કોઈના ગુણ જોઈને એવા ગુણ પ્રગટ કરવાનો પુરુષાર્થ અને પ્રેરણા મળે એને ગુણગ્રાહી પણ કહે છે. ના, એ તો સારું ને સારું જાય ને, પણ એ તો પરિસ્થિતિ છે. મારે પક્ષ કરવાથી શું ફાયદો થયો? કોઈ સંપૂર્ણ ગુણવાન તો હોય નહીં, મુમુક્ષુ. કોઈ સંપૂર્ણ દોષવાન પણ હોય નહીં, મુમુક્ષુ. ગુણ દોષ નું મિશ્રણ છે મુમુક્ષુ ની પર્યાયમાં. કોઈ કોઈ વાત ઠીક હોય, કોઈ વાત ઠીક ન હોય. તમે પકડ કરો એટલે એ મુખ્ય થઈ ગયું. દોષ ને પકડ કરો તો એ મુખ્ય થઈ ગયો, ગુણ ને પકડ કરો તો એ મુખ્ય થઈ ગયો. તો મધ્યસ્થા ની જેવું છે એવું જાણો તમે, બસ. આથી વધારે તમારે શું? કોઈ વાત તમારા જ્ઞાનમાં સારું સારું જણાય, ખરાબ ખરાબ જણાય, જણાયું ત્યાંથી પછી આગળની વાત શું કરવા થવી જોઈએ? મૂકી દેવાય ને. એ તો સવાલ જ નથી. મુમુક્ષુ ને હજી જ્ઞાતાપણું તો પ્રગટ્યું નથી. આ તો મુમુક્ષુ ભૂલ શું કરે છે? મુમુક્ષુ થઈને ભૂલ એ કરે છે કે કોઈ ને કોઈ બીજી વ્યક્તિ પ્રત્યેનો સારાપણાનો ખરાબપણાનો પ્રેજ્યુડિશિયલ ઓપિનિયન પકડી રાખે છે. એને એમ કહે છે કે પકડ તો નહીં આપી દેવી, પકડ છોડી દેવી. એવું નથી, એવું નથી. સરળ હોય એટલે સારું લાગે એવું કઈ નથી. સરળ હોય જેવું હોય એવું જોવે એનું નામ સરળ છે. એ ખરાબ ને સારું જોવે એ કઈ સરળ કહેવાય? એવું કઈ નથી. એ સારા ને ખરાબ જોવે એ કઈ સરળ કહેવાય? બે અસરળ વાત. એમાં સરળતા ક્યાં રહી? જેમ છે એમ જાણવું જોઈએ. દોષ ને દોષ, ગુણ ને ગુણ. દોષ ને દોષ જાણવો જોઈએ, ગુણ ને ગુણ જાણવો જોઈએ. જો કોઈ દ્રષ્ટાંત લઈએ આપણે, કે કોઈ યોગ્યતાવાન શિષ્ય પ્રત્યે ગુરુનું ચિત્ત પ્રસન્ન થાય છે, બરાબર. બીજાને પણ ખ્યાલ આવે છે કે આ જીવ ઉપર ગુરુની કૃપા વધારે છે. પેલાને પણ પ્રેરણા મળે છે યોગ્યતા વધારવા માટે, કે મારા ગુણ જોઈને ગુરુને ચિત્ત પ્રસન્ન થતું હોય તો એમની ચિત્ત પ્રસન્નતા તો ઇચ્છનીય છે. તેમ છતાં ગુરુ ને પૂર્વગ્રહ ન હોય તો એ જીવ ભૂલ કરે તો એનો પક્ષ ન કરે. એ જીવ ભૂલ કરે તો ગુરુ એનો પક્ષ ન કરે. આજે તારી ભૂલ છે,
એનું એનું કારણ શું છે? એનું સારાપણા નો પૂર્વગ્રહ નથી. દોષ દોષ દેખાય છે, ગુણ ગુણ દેખાય છે. ઉચિત પ્રસન્નતાથી બસ એટલું છે. અનુગ્રહ કરે એટલે કઈ આપી દે એવું કઈ નથી. ચિત્ત પ્રસન્ન થાય છે અને એ શિષ્યને પણ ખબર પડે છે કે મારી યોગ્યતા વિશેષ જોઈને ગુરુનું ચિત્ત પ્રસન્ન થયું તો હજી પણ મારે વિશેષ મારી યોગ્યતા પ્રગટ થાય એવો પુરુષાર્થ કરવો ઘટે છે. મોક્ષનું એવું બનેલું આપણે ગુરુદેવ કઈ પ્રશંસા કરી હશે, કોઈ એને વાત કરી, તમે તો બહુ ભાગશાળી લાગો છો, તો કે કેમ એમ કયો છો? તો કે ગુરુદેવના શ્રીમુખે તમારું નામ હોય છે, કે ભાગશાળીનું નામ હોય, કે કેમ અમારું નામ ન લીધું ગુરુદેવે? પેલા એ શું કીધું ખબર છે? એમ તો મારે મારી યોગ્યતા વધારે કેળવવી પડશે. હવે મારી તો જવાબદારી વધે છે, મારે યોગ્યતા વધારે કેળવવી પડશે. આ એનું નામ અનુગ્રહ છે. ઠીક, એવી જે જીવને પ્રેરણા મળે, ગુરુ એનું નામ લે અને જીવને એની પ્રેરણા મળે, એનું નામ અનુગ્રહ છે. કદાગ્રહ એટલે ક્રિયા સંબંધીનો આગ્રહ. કદાગ્રહ એટલે ક્રિયા, બાહ્ય ક્રિયા સંબંધીનો આગ્રહ કદાગ્રહ કહે છે. જે રૂઢિમાં આવી ગયો હોય એ પકડનો છૂટતી હોય. એક સામાન્ય દાખલો લઈએ તો ઘણાને એવો નિયમ હોય કે મંદિરમાં ભગવાનના દર્શન કરી અને પછી આપણે કાંઈ પણ ખાવું પીવું હોય તો પછી કરવું. હવે ટાઈમ એવો સંકળાશ વાળો હોય કે આ બધું દર્શન કરવા જાય તો સ્વાધ્યાય તૂટે, સ્વાધ્યાયમાં જાય તો દર્શન ન થાય, અને પછી નાસ્તાનો ટાઈમ નો કોઈ મેળ ખાય એવું હોય ને, બધા બધું ડિસ્ટન્સ ઉપર હોય. મુંબઈ કલકત્તા જેવું શહેર હોય, અડધી પોણી કલાકનો રસ્તો હોય, આવવા જવાનો કોઈ મેળ ખાય એવું હોય જ નહીં. હવે એને શું કરવું? કહો, સ્વાધ્યાયમાં જવું કે મંદિર દર્શન કરવા જવું? શું કરવું? મંદિરમાં જિનેન્દ્ર ભગવાન બિરાજે છે, સ્વાધ્યાયમાં બધા મુમુક્ષુઓ બેઠા છે, શું કરવું બોલો અરુણભાઈ? તમને મંદિરમાં દર્શન કરવાથી જે પરિણામ થાય છે તમારા શ્રદ્ધા જ્ઞાન, શું કે તમારે તો દર્શન નો નડે છે, તમને તો મોટો દુશ્મન કોણ છે તમારી સામે ઉભો થઈ દર્શન નો? તો તમને સ્વાધ્યાયમાં જતા દર્શન નો મોળો પડે છે કે મંદિર જતા દર્શન નો મોળો? બે દર્શન નો મોળા પડવાના નિમિત્તો છે. હે, સ્વાધ્યાય નો મોળા પડે છે. ઈ વિવેક આત્મકલ્યાણની ભાવના વાળાને ઉગે છે, કદાગ્રહ વાળાને નહીં. કદાગ્રહ વાળાને પકડ આવે કે નહીં પહેલા દર્શન કરે, નહીં જવાય તો નહીં જવાય, સ્વાધ્યાયમાં ભગવાનને કઈ છોડી દેવાય? ભગવાન મોટા કે સ્વાધ્યાય મોટો? દર્શનનો મોળો પડે ને એ મારે કામ છે. મંદિર પણ એટલા માટે જાઉં છું, પણ રૂઢિગતપણે કદાગ્રથી જે મંદિર જતા હોય ને એનું દર્શન મળવા ન પડે, એનો ઉલટાનો તગડો થાય. ના એટલે એ પકડ થઈ ગઈ હોય છે, પૂર્વગ્રહ છે, કદાગ્રહ છે, કદાગ્રહ છે. પૂર્વગ્રહ છે એ કોઈ વ્યક્તિ સંબંધી નો છે, પૂર્વે બાંધેલો આગ્રહ. કદાગ્રહ છે એ પોતાની ક્રિયા સંબંધી નો છે. દાખલા તરીકે સંપ્રદાયમાં ઘણે જૈનના ત્રણ મોટા સંપ્રદાયો છે, પેટા સંપ્રદાય આપણે છોડી દઈએ. ત્રણેય સંપ્રદાયમાં ઉપવાસનું મહત્વ તપ ગણીને ઘણું છે. તપ જ ગણાય છે, છે ને કઈ તપ, તપ તો આખી બીજી વસ્તુ છે, પણ રૂઢિગતપણે એને તપ માનીને બધા ચાલે છે. હવે એ ઉપવાસના સવારે પછખાણ લીધા, હું એક વાર કલકત્તામાં હતો પર્યુષણમાં સ્વાધ્યાય આપવા, તો પહેલા માળે મંદિર અને બીજા માળે અમારો સ્વાધ્યાય અગાસીમાં બાંધીને કરી નાખેલો મંડપ બાંધીને સ્વાધ્યાય કરીને ઉતર્યા પછી આઠમ ચૌદસ કેવું હોય ને તેમથી ચાલો આપણે પૂજા કરીને પછી ઘરે જઈશું, એટલે રોકાઈ ગયા પૂજા કરવા વતલે માળે. પૂજા કરવામાં લગભગ 11 વાગી ગયા, કારણ કે 9:30-10 સ્વાધ્યાય ચાલતો, પછી 1.5 કલાક પૂજામાં થઈ જાય, 11:15-11:30 જેવું થઈ ગયું છે. નીચે ઉતર્યા તો 8-10 માણસ નીચે સુઈ ગયેલા, ત્યાં ઓફિસ હતી ને ઓફિસની બાજુમાં થોડી ખાલી જગ્યા હતી, કોઈ વખત ત્યાં પણ સ્વાધ્યાય થતો હતો, પણ એ ખાલી જગ્યા હતી, સ્વાધ્યાય પણ થાય ને મસ્તી આઈડલ જગ્યા હતી. જાજમ નાખેલી હતી એ દરી ઉપર સુઈ ગયેલા હતા, 8-10 માણસો સુતેલા. ત્યાં 11:15-11 કોઈ સુવાનો તો ટાઈમ છે નહીં, અને ઉપર ભગવાનનું મંદિર છે, અહીંયા સુવાઈ ગયા. મોટાભાગે એ પ્રિમાઇસિસમાં માણસ સુવે નહીં, મંદિરમાં ભગવાન બિરાજતા હોય ત્યાં સુવાય નહીં, કેમ સુતા છે માણસ? મને કોઈથી જોયેલું નહીં એવું. દિગંબર મંદિર ત્યાં તો બીજે કોઈ બહારના તો આવે નહીં, માણસો હોય તો દિગંબર જૈન હોય એ જાય. આ લોકો કેમ સુતા છે? અહીંયા 10-12 જણા અહીંયા સુઈ ગયા છે એમ સાંજે કુતૂહલથી મેં પૂછ્યું. મેં મારી સાથે હતા કે ભાઈ આ બધા ઉપવાસી છે, આજે 8 કે 14 એવું કઈ હતું, મોટો દિવસ છે ને, એટલે આજે ઉપવાસ કરે કે ન કરતા હોય આજે ઉપવાસ કરે કે પર્યુષણમાં, પણ પછી ભૂખનું દુઃખ સહન ન થાય, લંબાવે ટાઈમ પાસ, હવે સુઈ જાય એટલે પાપ લાગે. પછખાણ લીધા હોય સવારે, નિયમ લીધો હોય કે આજે આ ઉપવાસ કરવો છે, ત્યારે એને શુભ ભાવ થયો હોય. શુભ ભાવ કેટલી વાર થયો? 1 મિનિટ માટે. પછી 2 કલાક સુઈ ગયો હોય, શુભ ભાવ 2 કલાક થાય, હિસાબ કિતાબ કરો. શુભાશુભ નો હિસાબ કિતાબ નથી. એવું ન કરવું જોઈએ તો કે ના, આ 14 છે એટલે ઉપવાસ કરવી જોઈએ, તો અનંત ચતુર્દશી છે, આજે ઉપવાસ કરવો જ જોઈએ. એ કદાગ્ર થઈ ગયો, તારા પરિણામ ઠેકાણે રાખ ભાઈ, ઉપવાસ કર કે ન કર કાંઈ વાંધો નહીં, તારા ભાવ બગાડમાં તો, કેમ કે તારા પરિણામે તને બંધ છે. ઉપવાસ કરવાથી બંધ અબંધનો કાંઈ સંબંધ નથી, તારા પરિણામ જેવા થશે એવા બંધ પડશે. તને આનું નામ કદાગ્ર કહેવાય. વધી જાય ગણપટ વધારે થઈ જાય, એના કરતા પછખાણ ન લેવા સારા. ઉપવાસના પણ ઉપવાસ લઈને ગડબડ નહીં થવા જોઈએ. પરિણામ ચેકી છે, ઘણા સ્વાધ્યાય ચાલતો હોય, મારો ધ્યાનનો ટાઈમ છે, ધ્યાનમાં બેસ. આ બધું જોયેલું છે, જુદા જુદા મનુષ્યમાં બધું જોયેલું છે. સ્વાધ્યાય ચાલતો હોય ધ્યાનમાં બેસ, મારો ધ્યાનનો ટાઈમ છે. ધ્યાનમાં શું થવાનું હતું? ધ્યાન ક્યાંથી થવાનું હતું? હજી તો કઈ આત્માનું ઠેકાણું નથી, આત્મ જ્ઞાનમાં આવ્યો નથી, નહીં બધું ધ્યાન થશે કોનું? એ બધા કદાગ્રહ છે, એ કદાગ્રહ ન મળે આપણે છૂટે નહીં ત્યાં સુધી. કોઈ ઉપાય નથી આગળ વધવાનો, એ બધી બાહ્ય ક્રિયાની પકડ છે. શુક્રવાર ખાસ એ લોકો નમાજ પઢવાનો દિવસ, ચાલુ ટ્રેને સ્ટેશન ઉપર ગમે ત્યાં હરવા ગયા ફરવા ગયા હોય ગમે નમાજ પઢવાના જ છે. જેમ એ લોકોને ખબર નથી પડતી, એ પોતે એની ધર્મચુસ્તતા માને છે. પણ અહીંયા તો વિવેક કરવાનો છે કે તને એથી સારું નિમિત્ત મળ્યું, છતાં તે આ નીચેનું કાં પકડ્યું? કદાગ્ર છે, માટે એને કદાગ્ર કહેવાય છે. અને મતાગ્રહ, મતાગ્રહ છે એ સંપ્રદાય વિષયક મંડન ખંડનનો વિષય છે. કૃપાલદેવ કદી એ ચર્ચા નહોતા કરતા. મુમુક્ષુની સભામાં મુમુક્ષુઓની સભાથી એ ચર્ચા નહોતા કરતા. શ્વેતાંબર દિગંબર અન્યમતિ બીજા બીજા કોઈ ચર્ચા નહોતી. નિર્ણય કરવો, વિવેક કરવો એ મુમુક્ષુનો ધર્મ છે, ફરજ છે. થાપવું ઉથાપવું એ મુમુક્ષુની મર્યાદા બહારનો વિષય છે. આગ્રહ રાખે તો સંપ્રદાય બુદ્ધિમાં આવી જશે. જૈન થયા પછી જૈન નો સંપ્રદાય નો આગ્રહ થશે, અને દિગંબર થયો છે તો દિગંબર નો આગ્રહ થશે, શ્વેતાંબર થયો છે તો શ્વેતાંબર નો આગ્રહ થશે. આગ્રહનો નિષેધ છે. મક્કમતા જુદી વસ્તુ છે, આગ્રહ જુદી વસ્તુ છે. મક્કમતા પોતાને માટે છે, આગ્રહ બીજાને માટે છે. એટલે પછી ભૂલ થઈ જાય કે તો પછી આપણે કઈ મતાગ્રહ ન રાખવો હોય તો ગમે ત્યાં જાઉં. આપણે તો બધા ભગવાન હરખા ને બધા મત હરખા ને બધા મંદિર હરખા. પોતાને માટે વિચારીને નિર્ણય કરવો કે આ જ સત્ય છે અને એમાં મક્કમ રહેવું તે મતાગ્રહ નથી. પણ બીજાના માટે આગ્રહ રાખવો તે મતાગ્રહ છે. અને એ જ મતના રૂઢિ રીત રિવાજ અને પરંપરાનો આગ્રહ રાખવો તે પણ મતાગ્રહ છે. ટોડર મલજીએ તો ત્યાં સુધી લીધું પહેલા અધિકારમાં કે પરંપરા ચલાવવા માટે શાસ્ત્ર વાંચનને સ્વાધ્યાય ન કરવો. અમારા ગુરુની આ પરંપરા છે અને એ પરંપરા ચાલુ રહીએ ને એટલે અમે તો રોજ બેસવાના બધા શાસ્ત્ર લઈને ના પાડી છે. પરંપરા ચલાવવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય નથી, બિલકુલ નથી. શાસ્ત્ર સ્વાધ્યાય તારો દર્શન હું અણવા માટે છે. એમાં દર્શનનો મિથ્યાત્ને કાઢવા માટે અને સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય છે. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય? બીજું કોઈ પ્રયોજન નથી. પરંપરા ચલાવવાનું પ્રયોજન એમાં ગડબડ થવાની છે. પરંપરા ચલાવવા જશો એટલે ગડબડ થવાને થવાની ને થવાની, બીજું કઈ થવાનું નહીં. એટલે મતાગ્રહ તે પણ છોડવાની વાત છે. એટલે જ્ઞાનીઓ એટલા માટે કહ્યું કે હું કોઈ મતમાં નથી, ગચ્છમાં નથી, વાડામાં નથી, સંપ્રદાયમાં નથી, હું આત્મામાં રહું છું. મારા નામે કોઈ સંપ્રદાય ચલાવવો નહીં કે અમે ફલાણા વાળા ફલાણા ગુરુ વાળા અમે, એમની આજ્ઞા વિરુદ્ધ વાત છે. આપણામાં ચાલે છે, કૃપાલદેવમાં ચાલે છે, બેમાં ચાલે છે. અમે કાંદી સ્વામી વાળા, અમે શ્રીમંદ આશ્રમમાં ન જઈ, દેવલાલીમાં ક્યાં જવું છો? કાંદી સ્વામીમાં જવું કે શ્રીમદમાં જવું? હે, આત્મામાં જવા માટે જવું, જ્યાં જવું ત્યાં. બે જગ્યાએ જવામાં વાંધો નથી, પણ આત્મામાં જવા માટે જાવ. અમે આ વાળા છીએ, અમે શ્રીમદ વાળા છીએ, કે અમે કાંજી સ્વામી વાળા છે એ ભૂલી જવું. શું આકડું લાગે એવું છે? ધર્મદાસજી ક્ષુલ્લકે 100 વર્ષ પહેલા વાત કરે છે. કૃપાળુદેવના સમકાલીન જ્ઞાની પુરુષ હતા. હું વૈષ્ણવ નથી, બૌદ્ધ નથી, હું પીતાંબર નથી, શ્વેતાંબર નથી, દિગંબર નથી. આમ કીધું. શું બધા શબ્દો ભાઈ પ્રશ્ન? અન્યમતની પહેલા વાત કરી કે આવો અન્યમતી તો હું નથી, પણ હું પીળા વસ્ત્ર પહેરવા વાળો પીતાંબર નથી. શુલક હતા ને એટલો વસ્ત્ર ઓલું પહેરે ભગવો, ભગવા રંગનો. તો કે હું પીતાંબર નથી, શ્વેતાંબર નથી, અને દિગંબર પણ નથી. હતા દિગંબર, શુલ્લક હતા, પણ એની પાછળ કહેવાનું હતું કે મને કોઈ મતાગ્રહ નથી. એમ કેવું છે? અને એ મતાગ્રહ મુમુક્ષુની ભૂમિકામાં છૂટવો જોઈએ. જેથી લોકસંજ્ઞા અંગેનો પ્રતિબંધરૂપ અભિપ્રાય નિરસ્ત થાય છે. આ આગ્રહ, એ મતાગ્રહ છે, એ જીવને લોકસંજ્ઞા ઉભી કરે. એ મતના લોકોને રાજી કરવાના છે, લોકસંજ્ઞા ઉભી થશે, એ અભિપ્રાય નાશ થાય. અને કુલ પરંપરા તથા સંપ્રદાય બુદ્ધિ પણ નાશ પામે. તેમજ અનંતાનુબંધી સંબંધી પ્રકૃતિ જે ક્રોધમાન માયાલોભની છે, એ પરિણામની ચિકાશ એ અંગેનો જે અભિપ્રાય છે, અનંતાનુબંધી સંબંધીનો અભિપ્રાય છે, એ મળો પડે. અને કુતૂહલ વૃત્તિ અંગેનો અભિપ્રાય પણ મળો પડે. આ જ્ઞાની પુરુષને મળ્યા પછી આટલા આટલા અભિપ્રાય મોળા પડી જાય. ક્યારે? કે જીવને પૂર્વગ્રહ, જીવને કદાગ્રહ અને જીવને મતાગ્રહ છૂટે તો આ બધા અભિપ્રાયો મળવા પડે. આ એક પ્રાઇમા ફેસી વાત સ્થાપી છે. કયા કયા સ્ટેજ ની અંદર શું ફેરફારો થાય છે? હવે સૌથી પહેલા સ્ટેજ ની અંદર પ્રથમ પરિભ્રમણની વેદનાના સ્તરે, એ ભૂમિકાના સ્તરે અભિપ્રાય પૂર્વક નું સંસાર બળ ઘટે. આ સંસાર, આ ક્લેશમય સંસાર મારે હવે ફરીને જોતો નથી, એ સંસારનો અભાવ વેદનાથી, અભાવ કરવાનો ભાવ વેદનાથી આવે, ત્યારે એ સંબંધનો, એ સંબંધીનો અભિપ્રાય તૂટે. ક્યારેક કયો અભિપ્રાય પલટાય છે એ મુદ્દો છે. હવે કે જ્યારે જીવ પરિભ્રમણની વેદનામાં આવે ત્યારે એનો સંસાર સંબંધીનો જે અભિપ્રાય છે કે સંસાર ઉપાધિ છે, સંસારમાં સુખ છે, સંસારમાં અમુક તો સારું છે, એ ઠીક પણ ઊંડે ઊંડે ક્યાંય હોય તો એ અભિપ્રાય તૂટી જાય. વેદના એવી ચીજ છે, સંસાર ન જોઈએ તે ન જોઈએ. કોઈ પણ ભોગે ત્યાં સુધી ક્યાંય પરિણામ નું ઠેકાણું નહીં પડે, લાઈન નહીં ચડે, લાઈને નહીં ચડે પરિણામ. જે આત્મ ઉન્નતિ નો ક્રમ છે એ ક્રમ આત્મા નહી આવે. પછી સ્વતંત્રતા નું જોર આવશે, કોઈના વિના હું મારું કામ કરી લઈશ, આટલી અનુકૂળતા મળશે, આની મદદ મળશે તો હું આગળ વધી શકીશ, ને નહીતર નહીં આગળ વધી શકું. એ ચાલી જાય છે, બાકી હું મારું કરી લઈશ, ગમે તેમ કરીને હું મારું કરી લઈશ. હવે સંસારમાં નહીં રોકાવ, તે નહીં રોકાવ, સડસડાટ આવેલો છે. પ્રતિકૂળતામાં ડબલ કરીશ. ગુરુ તો જોઈએ, ગુરુ ની વાત જુદી છે, એને વચ્ચે નથી. પ્રતિકૂળતા આવશે ત્યારે મારો પુરુષાર્થ અને મારો વૈરાગ વધી જશે. જેમ તમે ટ્રાફિકમાં વધારે સાવધાનીથી ચાલો કે ન ચાલો, અહીંથી નીકળો ને સ્ટેશન પાસે પહોંચો ત્યારે જરે આડું ન જુઓ, બરાબર ધ્યાન રાખો ક્યાંય ઝપટમાં ન આવી જાય. આધાર નથી, નિમિત્ત છે, નિમિત્ત છે, આધાર છે, એ નિમિત્ત પડે છે. એમાં સાવધાની રાખવામાં એ નિમિત્ત પડે છે. એમાં કોઈ વાંધો
નહી.
એને કૃપાળુ દિવસ માં ખબર છે, સુભાષભાઈ ને દરિદ્રતા હતી, આર્થિક સ્થિતિ બહુ ગમી હતી. તો કા તો ઈશ્વર ની પ્રસાદી છે. અને જો ભગવદ્ ભક્ત ને પછી વખતે જરાક એ બાજુનું વર્ણન હતું ને, એટલે એ શબ્દો એવા વાપરતા હતા. ભગવદ્ ભક્ત ને આવી પરિસ્થિતિ ન હોય તો પછી ઈશ્વરે ચાઈને માયાને મોકલી નથી એમ લાગે. હા, ચાઈને માયાને મોકલી છે એવું લાગે. તો એ પુરુષાર્થ નહીં ઉપાડી શકે, હારી જશે. ત્રાસ લાગે તો હારી જશે. વેદના સ્તરે સંસાર બળ ઘટે મટે એવો અભિપ્રાય પૂર્વક નો પરિણામ થાય, એટલે કે સંસાર પ્રત્યેના ભાવોમાં અભિપ્રાય પલટવાથી જે નિરસતા આવે ને ઓટ આવી જાય, રસની અંદર રસ ઓસરી જાય, એવો પ્રકાર પરિણામ ન થઈ જાય. અભિપ્રાય પલટાય એટલે પછી એને હોશ ન ચડે, એને સંસારની અનુકૂળતાઓ અને સંસારના પ્રસંગોની હોશ ન ચડે. ત્યાર પછી પૂર્ણતાનું લક્ષ્ય થવાથી એ સ્તરે આત્મકલ્યાણનો દ્રઢ નિર્ધાર થાય છે, અને આત્મકલ્યાણનો દ્રઢ નિર્ધાર થવાથી આત્મકલ્યાણ અંગેના જે વિપરીત અભિપ્રાયો હતા, સેવાતા હતા, એ બધા બદલાઈ જાય છે. એટલે એને સૂઝ આવે છે, આનાથી અહિત થાય, આનાથી આ ભાવથી અહિત થાય, આ ભાવથી હિત થાય. ધર્મના ક્ષેત્રમાં પણ એને આપણે જે જુદા જુદા દાખલા લીધા, પહેલા શું કરાય, દર્શન કરવા જવાય કે સ્વાધ્યાયમાં જવાય, ક્રિયા કરાય કે સ્વાધ્યાય કરાય, એ બધા જે વિપરીત અભિપ્રાયો છે બધા બદલાઈ જાય. અને એ સ્તરે ચારે પ્રતિબંધો ઢીલા પડી જાય,
સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ અને સંકલ્પ પ્રતિબંધ મોડા પડી જાય. આ પૂર્ણતાના લક્ષ્ય વખતે થાય. આ સ્તરે માત્ર મોક્ષ અભિલાષ નો અભિપ્રાય વર્તતો હોવાથી અલ્પ પણ લૌકિક સુખની પ્રાપ્તિની ઈચ્છા નહીં હોવાનો અભિપ્રાય થઈ જાય. ઈચ્છા થાય બીજી વાત છે, અભિપ્રાય પૂર્વક નો થાય. ક્યાંય સુખ નથી જગતમાં, ક્યાંય સુખ નથી. એટલે અભિપ્રાય વિરુદ્ધ ઈચ્છા થઈ જાય. ચારિત્ર નો દોષ છે ને ઈચ્છા તો. એટલે લસણ નો મોળો પીડ્યો છે એટલે અભિપ્રાય ન હોય એનો, એટલે એનો નિષેધ આવે. પછી અભિપ્રાયમાં તો મારે આ જગત માંથી કઈ પણ જોતું નથી, હવે જોઈતું જ નથી. એક મારો આત્મા જ મારે શીઘ્રમાં શીઘ્ર મારી સ્વરૂપ પ્રાપ્તિ કરી દેવી છે. આ અભિપ્રાય ઘડાઈ જાય છે પૂર્ણતાના લક્ષમાં. તેથી સંસાર ઉપાસમાંના જે જે અભિપ્રાયો હતા તે બધા આ અભિપ્રાયથી પલટાઈ જાય છે. આ ભૂમિકામાં મોટા ભાગના અભિપ્રાયોમાં પલટો આવે છે. જ્યાં પૂર્ણતાનું લક્ષ્ય બંધાય એટલે મોટા ભાગના વિપરીત અભિપ્રાયોમાં પલટો ખાઈ જાય છે. જીત એટલે સંવેગ ઉપડે છે, નહીં તો પુરુષાર્થ ઉપડે નહીં. સંવેગ ઉપડવાનું કારણ એ છે. પછી પોતાના દોષ જોવાની ભૂમિકા આવે છે અને તેમાં જે જે દોષ અભિપ્રાય પૂર્વક થતા હોય તે દોષ અનુભવ વખતે સમજાય છે, અનુભવ પૂર્વક સમજાય છે. વિચારથી સમજાય એ બીજી વાત છે. આ અનુભવ પૂર્વક એ અભિપ્રાયના દોષને પકડે છે અને તે સંબંધિત પ્રયોગ પૂર્વક એ અભિપ્રાયને પલટાવે છે. એમાં વ્યક્તિગત પ્રકાર ભિન્ન 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 ઘણા ઘણા છે, જુદા જુદા જુદા. એટલે એની ચર્ચા જે જે તે પ્રકારના અભિપ્રાયો જેને જે હોય એ સંબંધિત ચાલે અને એ રીતે એને માર્ગદર્શન મળે. પ્રયોગપૂર્વક એટલે પ્રયોગ કરે. જેમ કે કોઈને અભિપ્રાયની અંદર સુખ બુદ્ધિને કારણે ખાવામાં સુખ વૃદ્ધિ રહે છે તો એના પ્રયોગ કરે. જોવું છે મારે કે તે બાબતમાં, ગમે તે બાબતમાં. કોઈને કપડાનો, કોઈને દાગીનાનો, કોઈ જમવાનો, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, જે કાંઈ ગડબડ રહેતી હોય પ્રયોગ કરીને. મારા અભિપ્રાયપૂર્વક નથી ચાલતો ને, પ્રયોગ કરીને તપાસે. અભિપ્રાય હોય તો તોડી નાખે અભિપ્રાય. છેલ્લે ત્યાર પછી ભેદજ્ઞાનનો પ્રયોગ શરૂ થાય છે. તેમાં આત્મ સ્વરૂપનું ભાવભાષણ થાય છે અને ભાવભાષણમાં તો બાકી રહેલા બધા જ વિપરીત અભિપ્રાયો મટી અને જીવને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થાય. જ્યાં સુધી સિદ્ધાંત એવો છે કે જ્યાં સુધી પ્રયોજનભૂત વિષયમાં અભિપ્રાયનો વિપર્યાસ હોય ત્યાં સુધી પુરુષાર્થ સ્વરૂપ સન્મુખ થાય નહીં. સ્વરૂપ સન્મુખમાં તો વિપર્યાસ મટે ત્યારે જ પુરુષાર્થ ઉપડે. એ પ્રકારે મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયો ફરે છે ત્યારે જીવ આગળ વધે છે, ત્યાં સુધી આગળ નથી વધી શકતો.
શુકદ મમ